मोस्तु मंगलम मंगलम देव सर्वज्ञम निर्ग्रंथो गुरु मंगलम मंगलम वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम महादेव्या कुक्षिरत्नम शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 21 जून 2015 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 738 नो आपनो स्वाध्याय चालू छे। अपूर्व अवसर नु पद गुणस्थानक आरोहण आत्माना ऊर्ध्वीकरण नो क्रम एनी एक अद्भुत संकल्पना करीने परम कृपाळु देवनु आ अपूर्व अवसर नु पद एक विश्वनी अजोड रचना छे। एटली सरल सुंदर अने सुगम भाषानी अंदर परमार्थनी उन्नतिनो क्रम बतावियो छे। क्रमनी शुरुआत सर्वसंग परित्याग अंतरमां वैराग्य एनी लग्नी लागे अने एनुं लक्षण सर्वभाव प्रत्येनी उदासीनता छे। जगत अने जगतना पदार्थों जगतना संग प्रसंग प्रत्ये जो उदासीनतानो भाव न आवे त्यां सुधी परमार्थनी अंदर चित्त चोटतुं नथी, विक्षेप आव्या ज करे। आपणे गमे तेटलुं मानता होय, आपणे तो ब्रह्मा होय, पण हकीकत ए छे, ज्ञानीओ कहे छे कि अकेली उदासीनता पर मात्र तरफ ज्यारे उदासीनतानो भाव आवे त्यारे आ उपयोग आपणो चैतन्य साथे जोड़ाय छे। अने ए जोड़ाण पछी ज आत्माना चेतनाना ऊर्ध्वीकरणनी यात्रा शुरू थाय छे। पहली बे कड़ीमां आपणे अद्भुत वैराग्य नितरतो वैराग्य जोयो, हवे त्रीजी कड़ी एनो आपणे विचारणा करीशुं। पहला जरा साथे गान करिए। दर्शन मोह व्यतीत थे उपजो बोध जे देह भी न केवल चैतन्य ज्ञान जो एथि प्रक्षीण चारित्र मो हविलो किए वर्ते एवं शुद्ध स्वरूपनु ध्यान जो अपूर्व अवसर एवो क्यारे आवशे। जीवने एना अनंत संसारनु कारण जो कोई होय, कर्मनो कोई मुख्य प्रकार होय तो छे मोह। आ मोहनीय कर्मने वारंवार विचारवू पड़े छे, अनेक पासाओथी विचारवू पड़े छे, अनेक दृष्टिकोणथी। कृपाळु देवे कह्युं कि मोहनीयनुं स्वरूप बहु समझवा जेवुं छे। आ मोहनीयनुं स्वरूप जीवने पोताना स्वरूपनुं भान थवा देतुं नथी, अने ए स्वरूप બે પ્રકારે છે, એના બે ભાંગા કીધા છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ। જગતની અંદર સર્વ પદાર્થો જેમ છે તેમ એને ઓળખવા, પ્રતીત કરવા અને એનું શ્રદ્ધાન કરવું એ સમ્યક દર્શન છે, એ દર્શન મોહનું ટળવું થાય છે. કોઈ પણ પરભાવ જોયો, પર પદાર્થ જોયો, પર વસ્તુ જોઈ અને જીવ એની સાથે કોઈને કોઈ પ્રકારના રાગ બંધનથી જોડાઈ ગયો કે દ્વેષ બંધનથી જોડાઈ ગયો, પણ મોહભાવથી જોડાઈ ગયો, જેમાં કસાયની બધી પ્રવૃત્તિઓ પ્રકૃતિઓ, નો કસાયની પ્રકૃતિઓ, આ 28 પ્રકારની જે મોહનીયની પ્રકૃતિ છે એ કોઈને કોઈ પ્રકારની ત્યાં ઉપસ્થિત થઈ જાય, વિધેયાત્મક સ્વરૂપમાં કે નિષેધાત્મક સ્વરૂપમાં, પણ એ મોહનીય પ્રકૃતિ હોય હોય ને હોય. એ દર્શન મોહ જ્યાં સુધી હોય, એટલે કૃપાળુદેવે સાદી સમજ આપી કે દેખત ભૂલી, એ જુએ છે જગતના પદાર્થોને અને ભૂલી જાય છે સ્વરૂપને, ભૂલીને એની સાથે પોઝિટિવલી કે નેગેટિવલી પણ અચૂકપણે જોડાઈ જાય છે, એકરૂપ થઈ જાય છે. આ છે દર્શનમાં પરમા મમત્વ, પરમા મારાપણાની બુદ્ધિ, પરમા હિત બુદ્ધિ, પરમા સુખ બુદ્ધિ. અનેક પ્રકારની આવી સૂક્ષ્મ સૂક્ષ્મ પ્રકારની વિભાવનાઓ જાગે છે અને એને કારણે એ પર સાથે કોઈને કોઈ પ્રકારે એનો તંતુ જોડાય છે. આવો દર્શનમાં જ્યારે જીવને તત્વનું યથાર્થ ચિંતન થાય, અનુપ્રેક્ષા થાય, તત્વનું દર્શન થાય અને સમ્યક શ્રદ્ધાન થાય, તો એનો દર્શન મોહ ટળે છે. એ જગતને જગત જેમ છે તેમ જુએ છે, પદાર્થોનું સ્વરૂપ યથાર્થ પદાર્થનું જેમ છે તેમ જુએ છે. એને જડ ચેતનનો ભેદ છે, જીવ અજીવનો ભેદ છે, સ્વ પરનો પણ ભેદ છે અને આત્મભાવ અને અન્ય ભાવનો પણ ભેદ છે. આ સમ્યક દર્શનની બધી ઉપલબ્ધિઓ છે, લબ્ધિઓ છે. એક એક વસ્તુને પદાર્થને જોઈએ કે તરત જ એને ક્લિક થાય, એને તરત જ ઉપયોગની અંદર એ ઝળકે કે જડ છે કે ચેતન, એ જીવ છે કે અજીવ, એ સ્વ છે કે પર, અનેક પ્રકારનું કરીને એનો વિવેક ત્યારે જાગે. આવું સંકિત જ્યારે પ્રાપ્ત થાય, સમ્યક શ્રદ્ધાન જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે જીવની અંદર આ પ્રકારની એક અદ્ભુત જેને કહીએ સ્થિતિ ઊભી થાય છે કે જીવને આત્મદર્શન હોય છે, પોતાના સ્વરૂપની પ્રતીતિ થાય છે. હું અને પર, આત્મભાવ અને અન્ય ભાવ, એની સ્પષ્ટ ભેદ રેખા હોય છે, એની પ્રતીતિમાં વ્યક્તપણે ઓછી હોય, જેવી જેવી જેની દશા હોય, ક્ષયોપશમ હોય એ પ્રકારે, પણ એની ચર્ચા અત્યારે ભેદભાંગામાં ન કરવી, પણ મૂળ તત્વ સમજવું કે તરત જ એને એ પ્રકારની એની દશા હોય કે આ અન્ય ભાવ છે, આ આત્મભાવ છે, અથવા તો આ આત્મભાવ નથી. અને જ્યાં એ દ્રષ્ટિકોણ આવી ત્યાં એ સમ્યકપણે એની સાથે કેવો વર્તાવ કરવો એ કરે. કર્મના ઉદયને કારણે જરાક વર્તાવની અંદર ઢીલાશ આવે તો ભલે આવે, ચારિત્રની ઢીલાશ છે, દર્શનની ઢીલાશ નથી. શ્રદ્ધાન જે દોષ છે, શ્રદ્ધાન ગુણ, એમાં દોષ નથી, ચારિત્રનો દોષ હોઈ શકે છે. એટલે અહીંયા એટલી સરસ વાત મૂકી છે કે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ, જે બોધ સંપૂર્ણ હોય છે, બોધ સ્પષ્ટ હોય છે, બોધ શુદ્ધ હોય છે. દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, આ આત્મભાવ, આ અન્ય ભાવ, આ જડ, આ ચેતન, દેહ ભિન્ન કેવલ ચૈતન્ય, દેહથી ભિન્ન કેવલ ચૈતન્ય નામની કોઈ અસ્તિત્વ છે, કોઈ વસ્તુ છે, છે દેહમાં છે, અરૂપી છે, અમૂર્તિક છે, છતાં છે. તો દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, અને હું કેવલ ચૈતન્ય છું, દેહ નથી, દેહનો અંશ નથી, દેહની ઇન્દ્રિયો નથી, દેહના અવયવ તે હું નથી, દેહના અંગ પાંગ તે હું નથી, દેહના દસે પ્રાણમાંથી એક પણ પ્રાણ તે હું નથી. તો ઇન્દ્રિય, મન, પ્રાણ આ બધાથી પોતા ભિન્નતા, કેવલ ભિન્ન, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન, એને પોતાપણા વિશેની હવે કલ્પના જે છે એ અત્યંત સ્પષ્ટ અને શુદ્ધ છે કે હું ચૈતન્ય માત્ર આત્મા છું, જ્ઞાન માત્ર આત્મા છું, હું કેવળ ચેતના છું, અચેતન જે કંઈ છે તે હું નહીં. ચૈતન્ય એની સાથે પોતાની પ્રતીતિ એવી છે એની કે હવે એને ભ્રાંતિ નથી, આત્મભ્રાંતિ સમરોગ નહીં. અન્ય પદાર્થને પોતાપણાની માનવાની જે મિથ્યા દ્રષ્ટિ અનાદિકાળના સંયોગને કારણે હતી, સંજ્ઞા કારણે હતી, સંસ્કારના કારણે હતી, એ જ્યારે એને બોધ થાય છે અને દર્શન મોહ વ્યતીત થાય છે ત્યારે એનાથી વેગળો થઈ જાય છે. કેવી સ્થિતિ થાય છે સમ્યક દર્શનમાં? કે દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન. જો આ સમ્યક દર્શનની ઉત્કૃષ્ટ પારાસિસી, વ્યાખ્યાઓ જેટલી હોય એટલી ઓછી છે, પરંતુ કૃપાળુ દેવ તો એની અંદર એવી એક સચોટ મૂકે જે અજોડ છે, અમાપ છે, એની ક્યાંય જોડ નથી. કેવલ ચૈતન્ય, કેવલ ચૈતન્ય, કેવલ ચૈતન્ય. હાથ નોંધની અંદર વાંચીએ તો આપણને આ ધ્વનિ, આ રણકાર મળે કે હું ચૈતન્ય માત્ર છું, એ સિવાય કંઈ નથી. તો દેહમાં હુંપણાની સૂક્ષ્મ બુદ્ધિ હતી એ પણ ત્યાં ઉગડી જાય છે. અહમ તો સાવ પીગળી જાય છે. આપણો અહમ તો શરીર પર્યાય સાથે જોડાયેલો છે. સ્વરૂપની તો અત્યારે પ્રતીતિ નથી, એટલે આપણા અહમનું સ્વરૂપ શરીર છે, દેહાધ્યાસ છે. તો અહીંયા કહે છે કે જો દર્શનમાં વ્યતીત થઈને બોધ જે થયો છે એ બોધ અત્યંત સ્પષ્ટ છે, શુદ્ધ છે. બોધમાં કોઈ હવે ખામી નથી. દર્શન સમ્યક દર્શન થયું છે ભલે અંશે, પણ કેવળ જ્ઞાનમાં આત્મ સ્વરૂપની જે પ્રતીતિ છે એ બી સમ્યક દર્શનમાં છે, કોઈ ભેદ નથી. કેટલી અદ્ભુત વાત વિચારીએ જ્યારે ચિંતન કરીએ ત્યારે આપણને આ બેસે છે કે બોધમાં કોઈ દોષ નથી. અને હવે એ જે બોધ ઉપજ્યો છે એ બોધનો સહારો લઈને એ શું કરે છે? તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. ચારિત્રમાં દોષ છે, વર્તનામાં દોષ છે, શરીરનો સંગ હોવાને કારણે અનેક પ્રવૃત્તિઓ જડ અને ચેતનની મિક્સ ચાલતી હશે, ચાલે. ક્યાંક ચૈતન્ય જોડાઈ ગયો હશે, ક્યાંક જડ જડની રીતે કામ કરતું હશે, અને પોતાપણાનો છતાં મિથ્યા કરતાનો ભાવ પણ આવતો હશે. કામ જડનું થતું હશે અને પોતે માનતો હશે હું કરું છું, આવી પણ ભ્રાંતિ હશે. અનેક પ્રકારની ભ્રાંતિ આત્મ સ્વરૂપ બાબતમાં જીવને વર્તે છે, ચારિત્ર દોષને કારણે વર્તે. દર્શન મોહ ગયા પછી પણ એવી સ્થિતિ હોઈ શકે છે. એટલે અહીંયા કહે છે કે પણ આ દર્શન મોહ ગયા પછી બોધની જે શુદ્ધતા છે એ જ હવે આત્મશુદ્ધિનો આધાર છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા એ ચારિત્ર દોષના શુદ્ધ કરશે કોણ? કયું તત્વ? તો એ તત્વ છે બોધ. આ બોધ શબ્દ બરોબર લક્ષમાં આવે. જીવને બોધ થાય છે પોતાના ચૈતન્યરૂપ અસ્તિત્વનો. આ સંકિત, આ યથાર્થ શ્રદ્ધાન, આ એનો શ્રદ્ધા ગુણ. એ શ્રદ્ધા ગુણમાં હવે ક્યાંય વિરમતો નથી, ક્યાંય મંદતા એની આવતી નથી. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકી. હવે ચારિત્ર મોહને કારણે વર્તનામાં, વ્યવહારમાં જે જે પ્રકારના દોષો છે, વિસંગતિ છે, ઉણપ છે, ત્રુટિ છે, ક્ષતિઓ છે, એ બધાને અમે વિલોકીએ, જોઈએ, સૂક્ષ્મતાથી જોઈએ કે ક્યાં દોષ છે, ક્યાં દર્શનનો દોષ છે અને ક્યાં ચારિત્રનો દોષ છે, એ વિલોકીએ. એવું અમને બોધને કારણે આ તાકાત મળે છે, શક્તિ મળે છે. વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અમારો આવો બોધ સદા સદૈવ જાગૃત અને ઉપયોગવંત બને કે અમે ચારિત્ર મોહને વિલોકીએ. આજ સુધી અમારો ચારિત્ર મોહ અમને લક્ષમાં આવતો નથી, પકડાતો નથી, અને નથી પકડાતો એટલે એને કેવી રીતે ક્ષીણ કરવો? આ તો પ્રક્ષીણ કરવાની વાત કરે છે. પ્રક્ષીણ એટલે મૂળમાંથી જે ભૂલ થઈ એવી ભૂલ હવે ભવિષ્યમાં ક્યારેય પણ ન થાય. એટલી અદ્ભુત વાત છે. એક એક સ્ટેપ, એક સમ્યક દર્શન શું કામ કરે છે ચારિત્રની શુદ્ધિમાં. તો કે તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અમને આવું બોધ દ્વારા સ્વરૂપનું ધ્યાન સદા સદૈવ જાગૃત રહેવું જોઈએ. પછી શરીરની ક્રિયાઓ ગમે તે થયા કરે, કર્મના નિમિત્તના ઉદયો ગમે તેવા આવ્યા કરે અને સંસારના સંગ પ્રસંગના નિમિત્તો પણ ગમે તેવા આવ્યા કરશે, જીવને પરિણામ પોતાના કરવા એ પોતાને આધાન છે, એમાં જીવ સ્વતંત્ર છે. જીવના પરિણામમાં જીવ સ્વતંત્ર છે, કર્મને ટાળી શકાતા નથી. એ હવે ઉદયમાં આવ્યા છે તો આવશે, પણ ઉદય પ્રમાણે પરિણામ કરવા એવો જીવ બંધાયેલો છે? તો કે ના, જીવ ઉદય પ્રમાણે વર્તવા બંધાયેલો નથી. જો એની જાગૃતિ હોય, જો એનો સત્ય પુરુષાર્થ હોય, તો જીવ ઉદયને બાજુ ઉપર રાખીને ગૌણ કરીને પણ પોતાના ચારિત્રની શુદ્ધિ કરી શકે છે. એ યથા પ્રવૃત્તિકરણમાંથી એનું યથાખ્યાત ચારિત્ર તરફનું હળવું પ્રયાણ છે. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ, અમારે આ ચારિત્ર મોહના દોષો હવે દૂર કરવા છે. સાધનાની શરૂઆત સમ્યક દર્શન પછી થાય છે. વાસ્તવિક આત્મકલ્યાણનો માર્ગ, વાસ્તવિક આત્મશુદ્ધના શુદ્ધતાનો માર્ગ એ આ એનો આધાર મળી ગયો. એને પહેલાં તો પોતાના સ્વરૂપની યથાર્થ ઓળખાણ થઈ, દર્શન થયું, પ્રતીતિ થઈ, અને ત્યાર પછી અન્યની પણ ઓળખાણ થઈ. દેહ ભિન્ન કેવળ ચૈતન્ય, ચૈતન્યની ઓળખાણ થઈ એમ નહીં, પણ સર્વથી ભિન્ન આ ચૈતન્ય છે, અસંગ છે, બાકીના પદાર્થો બધા સંગી છે. તો સંગીથી જુદો પોતે, સંયોગથી જુદો પોતે, આવી પ્રકારનું એને શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, આ શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન એને ચારિત્રની શુદ્ધિ કરે છે, એના દોષો બધા ટાળી શકે છે. આ માર્ગ અદ્ભુત રીતે કૃપાળુદેવ અહીંયા મૂક્યો છે. તો અહીંયા કહે છે, એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન અમારું કેવું, કે જેવું આત્માનું સ્વરૂપ છે તેવું. કેવું છે? એ પોતે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ છે, શુદ્ધ ચેતના છે. એની અંદર એક પરમાણુ પણ એની પુદ્ગલની એની છાયા એના ઉપર નથી. જેમ ભગવાન કુંદકુંદાચાર્યજીએ કહ્યું, પર સમય પરની કોઈ છાયા નથી, કર્મની કોઈ છાયા નથી, સંજોગની કોઈ છાયા નથી, પર ભાવની પણ કોઈ છાયા નથી. આનંદ ગંજીએ અરનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું કે એવી પરછાયણી, પરછાયણી જેના ઉપર નથી, એવો શુદ્ધાત્મા, કેવળ શુદ્ધ, કેવળ શુદ્ધ, કેવળ શુદ્ધ. આ શુદ્ધાત્માનો એને બોધ થયો છે. આ બોધ એ એની મૂડી છે. સાધકને આગળ વધવા માટે સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધાન, સ્વરૂપની પ્રતીતિ એ એનું મૂડી છે, એના આધાર ઉપર આગળ વધશે. હવે ચારિત્રના દોષ છે, જન્મો જન્મના કર્મના કારણે છે. કેટલાય કર્મો પડ્યા હશે, એ ધીરે ધીરે બધા ઉદયમાં આવતા જાય છે, અને કર્મોના ઉદયમાં આવવાથી અનેક પ્રકારના દોષો જણાતા જાય છે. પણ જીવ પરિણામ કરવા સ્વતંત્ર હોવાને કારણે એને આવું ધ્યાન, જો સ્વરૂપનું ધ્યાન હોય, તો પછી એ દોષો આવીને ચાલ્યા જાય છે, નવા કર્મ બંધાતા નથી. જ્યારે ભળતો નથી ત્યારે કોઈ મોહ પરિણામ એને હોતું નથી. દર્શન મોહ ગયો છે એટલે દર્શન મોહનું પરિણામ નથી, તો કર્મ બંધનું કોઈ કારણ રહેતું નથી. આ પદ્ધતિએ, આ અપેક્ષાએ જ્ઞાનીઓને કર્મબંધ હોતો નથી. આગળ આત્મ સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્ય પાણે તો વર્તે દેહ પર્યંત જો ઘોર પરીશ કે ઉપસ ગભય કરી આવી શકે નહીં તે સ્થિરતા નો અંત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જ્યારે સાધના શરૂ થાય છે એનું પહેલું અંગ કયું? સાધનાનું લક્ષણ સ્થિરતા, ઉપયોગની સ્થિરતા, આત્માની સ્થિરતા, ચૈતન્ય ભાવની સ્થિરતા. હવે પોતે પોતાપણાની જે શ્રદ્ધા છે એની અંદર એને વિક્ષેપ નથી, વિક્ષિપ્તતા નથી, યાતાયાતપણું નથી, આવેને જાય, ચડ વિચડપણું નથી, સ્થિરતા. આ સ્થિરતા આત્માની તો સ્થિરતા છે, પણ આત્મા જે પૂદગલમાં રહેલો છે, જે દેહમાં રહેલો છે, એ દેહની અંદર રહેલો હોવાને કારણે મન વચન કાયાના યોગોની સ્થિરતા ન હોય તો એ આત્માની સ્થિરતા પણ આવે નહીં. જેમ એક વાસણની અંદર દૂધ મૂક્યું હોય પણ વાસણ જ હલબલ થતું હોય તો દૂધના પરમાણુઓ સ્થિર ન રહી શકે. દૂધની પરમાણુઓની સ્થિરતા માટે વાસણની સ્થિરતા આવશ્યક છે. એટલો સરસ માર્ગ અધ્યાત્મનો વૈજ્ઞાનિક રીતે મૂક્યો છે જ્ઞાનીઓએ કે બરોબર આ દેહ જે પરની અંદર અત્યારે અવસ્થિત થયો છે, આયુ કર્મના કારણે પૂદગલમાં બંદીવાન થયો છે, એનું સ્વરૂપ તો વ્યાબાદ છે, પણ આ આયુ કર્મને કારણે એ જે શરીરમાં બંધાયેલો છે, નિશ્ચિત કાળ સુધી બંધાયેલો છે, એ સમયે હવે એને મુક્ત થવાની સાધના કરવી છે ત્યારે એને પોતાની સ્થિરતામાં આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મન વચન કાયાના યોગ છે, આમ તો અનેક છે પણ આ સંક્ષિપ્તની અંદર આ ત્રણમાં બધા સમાવિષ્ટ છે, એ આત્મસ્થિરતા, એની આત્મસ્થિરતા કરવી. તો પહેલું જ શરૂઆત કરવાની છે તો સ્થિર થતું શરીરના અંગોને, શરીરની ઇન્દ્રિયોને, શરીરના મનના વ્યાપારને સ્થિર કરવું. વાત ચૈતન્યનો ઉપયોગનો વેપાર કરવો છે, પણ એ વેપાર કરવા માટેની પહેલી ભૂમિકા એને ઉપયોગની સ્થિરતા માટે શરીરની સ્થિરતા, યોગની સ્થિરતા એ પૂર્વ શરત છે. એ જો આ ન હોય તો અંદર ચૈતન્યના પ્રદેશો છે એનું કંપન, એનું સ્પંદન એ શાંત નહીં રહી શકે, એ સતત ખળભળાટ એનું ચાલુ રહેશે. ઉપયોગની સ્થિરતા કરવી છે તો ઉપયોગની સ્થિરતા કરવી છે તો સર્વપ્રથમ એ છે કે તું તારા શરીરના અંગો પાંગને સ્થિર કરી દે. સ્થિરતા રોજે રોજ આપણા સામાયિક ચૈત્યવંદન પ્રતિક્રમણ બધાની અંદર કૌશગનો એક યોગ આવે છે, આ યોગ છે, કૌશગનો યોગ આવે છે. એ કૌશગના યોગની અંદર એ છે કે કાયોત્સર્ગ, કાયાનો ઉત્સર્ગ કરીને તું તારા સ્વરૂપમાં સ્થિર થા. તો કાયાની અંદર પોતે છે તો પણ કાયાના એના કોઈ પણ પ્રકારનું હલનચલન એનો નિષેધ થાય છે, એ નિષેધ માટે એ પ્રતિજ્ઞા કરે છે. અને આ કાયાની અંદર એના બે સ્વરૂપ છે, એક ઐચ્છિક ક્રિયા છે અને બીજી અનૈચ્છિક ક્રિયા છે. મારે હાથ હલાવવો એ મારી ઐચ્છિક ક્રિયા છે, પણ શ્વાસોશ્વાસ ચાલવા એ મારી અનૈચ્છિક ક્રિયા છે. મારે પગ હલાવવા એ મારી ઐચ્છિક ક્રિયા છે, પણ લોહીનું પરિભ્રમણ થવું, ફેફસાઓ ચાલવા, એની અંદર શુદ્ધિકરણ થવું, ગતિનું પરિભ્રમણ થવું, આ મારી અનૈચ્છિક ક્રિયા છે, એના ઉપર મારો કોઈ વશ નથી, કંટ્રોલ નથી. આ બે ક્રિયાની અંદર જ્ઞાનીઓએ એટલો અદ્ભુત માર્ગ બતાવ્યો છે, એટલે અન્નથ સૂત્ર આપ્યું છે. અન્નથ એ આગારનું સૂત્ર છે. આગાર સેના છે કે જે અનૈચ્છિક ક્રિયા છે એ ભલે ચાલે, પણ હું કોઈ પણ પ્રકારે ઐચ્છિક ક્રિયા નહીં કરું, એ રીતે મારી કાયાની વસી રાખી દઉં છું. ઐચ્છિક ક્રિયા ક્યારે થાય? કે કાયા સાથેનો મારો ભાવ જાગૃત હોય તો થાય, હું એને વસી રાખી દઉં છું. તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપાણમ વસી રામી, આવું મારું આત્મા સાથે સંબંધિત જે કાયા છે એને હું વસી રહું છું. અદ્ભુત સૂત્રો છે, માર્ગ અદ્ભુત છે, અત્યંત વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક એટલે એ પ્રકારે કરે એટલે અચૂક ફળ આપ્યા વિના રહે નહીં, એટલી સમર્થ અને તાકાત એ ક્રિયાઓમાં છે. આ સદવ્યવહાર કહેવાય કે જે નિશ્ચયને પમાડી શકે છે. કૃપાળે કહ્યું ને કે પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંબંધ. આ આત્મા ત્રણ કાળની અંદર જો એનું સ્વરૂપ સુસ્થિર છે તો આ વ્યવહાર પણ એવો હોવો જોઈએ કે જે એની સ્થિરતાને મદદરૂપ થાય, સહાયરૂપ થાય. તે વ્યવહાર સંમત, વ્યવહારના નામે એકાંત દ્રષ્ટિકોણ કરીને બધું ઉડાડે, બધી ક્રિયાઓને બધા નિમિત્તોને, આ ડાપણ નથી, આ તો વ્યભિચાર છે બુદ્ધિનો, એ નથી, ડાપણ નથી, એમાં સમજણ નથી. અધ્યાત્મ માર્ગ એ પૂરો સમજણનો માર્ગ છે. જે સ્વરૂપ સમજી આવે ને, સ્વરૂપ સમજ અત્યારે સંગી સ્વરૂપ છે, સંયોગમાં છે, સ્વરૂપ સમજી લે ને, ભલે હું શુદ્ધ હોઉં તેથી શું, પણ મારું વર્તમાન પર્યાયની અંદર મારી આ અશુદ્ધિઓનો કોઈ પાર નથી. તો એ સમજણનો માર્ગ છે. સમજણની અંદર નિશ્ચય અને વ્યવહારનો સમન્વય હોય, નિશ્ચય અને વ્યવહારની સંધિ હોય, એવો વ્યવહાર હોય કે જે નિશ્ચયને મદદરૂપ થાય, અને એવો વ્યવહાર હોય કે જે નિશ્ચયને બાધારૂપ થતો હોય, એનું નિરસન થાય. તો યોગની અંદર આપણે આત્મસ્થિરતાના પ્રયોગ કરીએ છીએ. એક નમસ્કાર મંત્રોનો કૌશક કરવો હોય કે લોગસ 4 કે 40, પણ આની અંદર અભ્યાસ આ યોગનો છે, આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની. અને ત્યારે આપણને ખબર પડે છે કે આપણે શરીર સાથે કેટલા જોડાયેલા છીએ. માપ તો નીકળે ને, કસોટી નીકળે, બોલવાની બૌદ્ધિક વાત જુદી છે, ચર્ચાઓ જુદી છે, પણ પોતે કેટલો દેહ સાથે દેહાધ્યાસ કેટલો છે એ 40 લોગસમાં આવતું કૌશકમાં, અને પછી એકેય ઐચ્છિક ક્રિયા નથી થતી અને સ્વરૂપમાં રહી શકાય, કેટલું કઠિન છે. એટલે સીધા 40 લોક કે 20 લોગસ ન હોય, એ સંવત્સરીના દિવસે મૂકે, પણ સંવત્સરી એ જ કરી શકે કે રોજ 1 લોગસનો કરતો હોય કૌશક તો કરી શકે. જેણે કોઈ દી જીવનમાં કંઈ કર્યું નથી અને 12 મહિને પડી કમણું કરવા હાયલો કટાશનું કમ બગલમાં નાખીને, એનાથી 20 લોગસનો કૌશક થાય નહીં. ઠીક છે, સમજવાનું આ છે. આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની. મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો, દેહ છે ત્યાં સુધી આ સ્થિરતા જોઈએ છીએ. દેહ નથી પછી તો આત્માની સ્થિરતા છે જ. ઉપયોગ એનો સ્થિર છે, એની ચેતના સ્થિર છે, એનું જ્ઞાન સ્થિર છે, આત્માના અનંત ગુણો સ્થિર છે. એ જ્યારે પરમ સમાધિ પ્રાપ્ત કરશે ત્યારે એને દેહના યોગની સ્થિરતાની આવશ્યકતા નથી, ત્યારે અદેહી થશે, વિદેહી થશે. સિદ્ધ પરમાત્માને સ્થિરતા માટે તેને શરીરના યોગો સ્થિર રહે એ કોઈ આવશ્યકતા નથી, કારણ કે એ દેહ હતા ત્યાં સુધી દેહના યોગો બાધારૂપ થતા હતા. હવે દેહ નથી તો દેહના યોગો બાધારૂપ થવાનો કોઈ કારણ નથી. એ અનંત અનંત કાળ સુધી સમાધિ સ્થિરતા રાખી શકશે, કારણ કે એ આત્માનો સ્વભાવ છે. સ્થિરતા એ ચૈતન્યનો સ્વભાવ છે. તો એ અહીંયા કહે છે કે મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો. હે પ્રભુ, આ દેહ છે ત્યાં સુધી મને આ સ્થિરતા આપજે, કે જેથી કરીને મારા ચૈતન્યને અસ્થિર થવા ન દે. ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. પોતે મનથી તો નક્કી કર્યું છે, એટલે પોતા થકી તો આની અંદર કોઈ વિક્ષેપ આવવાની શક્યતા નથી, કેમ કે એણે અન્નથ લઈને પછખાણ લીધા, પ્રતિજ્ઞા કરી કે જાઉં અર્યંતાણમ ભગવંતાણમ, નમુક કારેમી ન પારેમી, તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપાણમ વોસીરાવી, હું આ શરીરની કાયાને વોસીરાવી દઉં છું, છે જ નહીં મારી, એની સાથેનો સદા સર્વદા સંબંધ, એનો વિચ્છેદ કર્યો. તો પોતાની રીતે તો હવે આ અસ્થિરતાનો ભંગ થાય એમ નથી, પણ આ ભંગ થવામાં બીજા કારણો જે પોતાને સ્વવશ નથી એવા પણ કારણો બની શકે, એવા પણ નિમિત્ત બની શકે, એ છે પરિષહ. પરિષહ એ બાહ્ય સંયોગો છે, કર્મજન્ય સંયોગો છે, નૈમિતિક સંયોગો છે. ઉત્કૃષ્ટ કોઈ ગરમી, કોઈ ઠંડી, કોઈ શૂલ, કોઈ કંકડ, કોઈ કાંટા, કોઈ ક્ષુધા, કોઈ તૃષા, અનેક પ્રકારના કર્મજન્ય અથવા નૈમિતિક આવા જે અંતરાયો આવે એને જૈન દર્શનમાં પરિષહ કહ્યા છે. પોતાને જ આવે, પોતા સંબંધી જ આવે, અને આવી બધી પ્રાકૃતિક સ્થિતિનો ફેરફાર થાય તો એમાં પોતાનો કાંઈ એમાં દોષ ન હોય, પોતાની કોઈ ઈચ્છા પણ ન હોય, અનિચ્છાએ આવે, પણ પરિષહ અને ઉપસર્ગ. પોતે નહીં, પોતાના કર્મ નહીં, પોતાનું નિમિત્ત નહીં, પણ અન્ય દ્વારા થાય. કર્મ ખરા આમાં, પણ નિમિત્તમાં અન્ય આવીને ઉભા રહીએ. કોઈ તિર્યંચ ઉપસર્ગ કરે, કોઈ દેવ ઉપસર્ગ કરે, કોઈ મનુષ્ય ઉપસર્ગ કરે. આ ત્રણ પ્રકારના જીવો છે, ત્રણ ગતિના જીવો. એ જીવને ગમે ત્યારે ઉપસર્ગ કરી શકે છે. સંગમ નામનો દેવ મહાવીરનો ઉપસર્ગ કરવા દેવલોકમાંથી પણ આવે, કે આ શું સમજે છે એના મનમાં. કાળા માથાનો માનવી તો દેવને પણ ઈર્ષા આવે અને એ પણ પોતાની બધી લબ્ધિ લગાવી અને ઉપસર્ગ કરે. કાનમાં ખીલા ઠોકાય તો મનુષ્યો પણ ઉપસર્ગ કરે. ભૂતકાળની અંદરનો કર્મ ઉદયમાં એવું વેરભાવ જાગૃત થયો, વેરભાવ જાગૃત થયો તો એની અંદર એ કાનમાં ખીલા ઠોકાવાનું મનુષ્ય પણ જાગૃત કરે. એમ સુકોસલ મુનિને પેલી શિયાળવીએ આખું શરીર ખાઈ ખાઈ ગયું. કૂતરાઓ માંસના લોચા પિંડીમાંથી લઈ લે. તિર્યંચના જીવો, દેવગતિના જીવો, મનુષ્ય ગતિના જીવો એ ઉપસર્ગ અને કરી શકે છે. એ ઋણાનું બન છે, કર્માનું બન છે, એ બધું વાત સાચી. પૂર્વે જે ભોગવેલા છે, કર્મો કર્યા છે, એ જે ઉદયમાં આવ્યા નથી એ પણ આવે. એટલે અહીંયા કહે છે કે આવા કદાચ ઘણા કારણો મારી જાણ બહાર છે. સાધના કરું છું ત્યારે પહેલા વહેલા મારા ત્રણ યોગને તો હું બરોબર સ્થિર અને સંક્ષિપ્ત કરીને એની સ્થિરતા પ્રાપ્ત કરું છું, પણ પરિસર ક્યારે કયો આવશે. 22 પ્રકારના પરિસરો શાસ્ત્રમાં વર્ણવ્યા છે અને ઉપસર્ગ અનેકવિધ પ્રકારના ઉપસર્ગો ત્રણ ગતિના જીવો પોતપોતાની શક્તિ પ્રમાણે કરે. એવા ઉપસર્ગો થાય તો ઘોર પરિસર શબ્દ મૂક્યો છે કૃપાળુદેવે, અદ્ભુત મૂક્યો છે. ઘોર પરિસર, ઘોર એટલે જેને સામે પહોંચી ન વળી શકીએ એવો, જેને પરાસ્ત ન કરી શકાય એવો, જે અત્યંત પીડાદાયી. સાહેબ ઘોર દુઃખ પડ્યું છે મને, ઘોર પરિસર, ઘોર પીડા છે. પીડા કેવી છે? જેવી તેવી નથી, જીવ કાઢી નાખે એવી છે. ઘોર પરિસર કે ઉપસર્ગ ભયે કરી, એના ભયથી પણ આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો આસાધક. આ એની પ્રસન્નતા કે ભાઈ હું મારા આત્મા આ શરીરના યોગથી તો મારી સ્થિરતા હવે ચલિત નહીં થાય, પણ પરિસરના કારણે કે ઉપસર્ગના કારણે પણ આ મારી સ્થિરતા છે એનો અંત ન આવે. ક્યાં સુધી? દેહ પર્યંત. આવી ભાવના ભાવે છે. એવો અવસર ક્યારે આવશે? આવી સ્થિરતા ક્યારે આવશે? આ એક એક આત્મશુદ્ધિના માર્ગે, આત્મસિદ્ધિના માર્ગે આગળ વધવાના પગથિયામાં એક એક પગથિયે જે અવરોધ છે, જે અંતરાય છે, એનું બરોબર યથાસ્થિત કૃપાળુદેવે અહીંયા વર્ણન આપ્યું છે. અને એ સાથે કામના કરે છે સાધના. હજી આવું કાંઈ આવ્યું નથી, પણ સાધક કહે છે કે આવું થાય તો પણ મારી સ્થિરતા રહે, એવો અવસર મને ક્યારે આવશે કે મારી સ્થિરતાનો ભંગ ન થાય. તો સાધના પહેલી કરવાની સ્થિરતાની. જેવો એને દર્શનમાં ગયો, ચારિત્રમાં એને નાશ કરવો છે, તો એનું પહેલું સ્ટેપ છે આત્મસ્થિરતા. એ પોતાના શરીરની અને પરિસરની અને ઉપસર્ગની આ ત્રણેયથી આત્મા એને કહેવાય છે અચલ બની જાય છે. મેરુ જેવો મન નિષ્કંપ બને છે, કોઈ ડગાવી ન શકે, કોઈ ચલિત ન કરી શકે. આવી અદ્ભુત એની આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. હે પ્રભુ, પ્રભુ એ પરમ તત્વને પ્રાર્થના કરે છે કે અમારા જીવનમાં આવો અવસર ક્યારે આવે, અને તે સમયે આવો અવસર જેને જેને પ્રાપ્ત થયો છે એવા મહાત પુરુષો, વિભૂત પુરુષોના ચરિત્રનું સ્મરણ કરે કે કેવા કેવા ઉપસર્ગ જ્ઞાનીઓને આવ્યા છે. શું ગજસુકુમારને ઉપસર્ગ આવ્યો છે, શું મેતારજને ઉપસર્ગ આવ્યો છે, શું સંધક મુનિને ઉપસર્ગ આવ્યો છે. જેને 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 આવા ઉપસર્ગ આવ્યા છે એ બધા જેમ સ્થિર રહ્યા છે, એમ પ્રભુ અમને પણ એવો અવસર અમારા જીવનમાં પ્રાપ્ત થાય આ બોધબળથી થાય. ઉપજ્યો બોધ જે, આ બોધ એનું તાકાત છે, સમ્યક દર્શન એની તાકાત છે. આ સ્થિરતાનું કારણ એની સમ્યક દર્શનની શ્રદ્ધા ગુણની દ્રઢતા છે. બરોબર વસ્તુનું યથાર્થ સ્વરૂપ, તો હું અખંડ અચળ છું અને જગતનો કોઈ પદાર્થ હવે મને મારો નાશ ન કરી શકે, હું અવિનાશી છું. અજર અમર અને અવિનાશી છું, હું સચ્ચિદ અને આનંદમય છું. આ શ્રદ્ધા એટલી પાકી છે કે બહારના પરિશ્રમ મારો નાશ ન કરી શકે. ગુરુપાડુદેવે આવા અનેક પત્રોની અંદર આપ્યું છે, 509, 558 વગેરે, કે ગમે તેવી વેદના આવે, કાયામાં રોગ થાય, તો પણ તે મારા સ્વરૂપનો નાશ કરી શકે નહીં. આ એનું શ્રદ્ધાબળ બોલે છે, એને ઓળખાણ છે સ્વરૂપની, અને એની ઓળખાણનો આ રણકાર છે, અને છૂટવાની વાર્તાનો આત્માથી થતો ભણકાર છે. એટલે અહીંયા કહે છે એ સ્થિરતાનો અંત ન આવે. સંયમ ના હે તુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો પૂર્વ અવસર એવો ક્યારે આવશે. ક્રમશઃ સાધક હવે કેટલો સાધનામાં સ્થિત થયો છે, એક એક ક્રમ એનું પગથિયું કેટલું સ્પષ્ટ થતું જાય છે. એ કહે છે કે યોગ છે, એની સ્થિરતાનો અંત ન આવે, પણ યોગનો ક્યાંથી અંત આવવાનો હતો? યોગ તો છે જ, અને યોગ છે તો પ્રત્યેક પદાર્થ ક્રિયા સંપન્ન છે, અર્થક્રિયા સંપન્ન છે. એ પોતાનું પરિણામ ભલે જળ જળનું, પણ પરિણામ તો કરે જ, એ પરિણામી પદાર્થ છે. તત્વનું પૂરેપૂરું લક્ષ્ય હોવું જોઈએ, પૂરેપૂરું તત્વ ચિંતન હોવું જોઈએ કે શરીર છે તો શરીરને પોતાની ક્રિયા છે, દેહ છે તો દેહને પોતાનું પરિણમન છે. એટલે આપણે અનૈચ્છિક વાતની અંદર એ વાત પકડાય કે તારી ઈચ્છાની વાત નથી કે અંદર ફેફસું ચાલે કે ન ચાલે, હવા શુદ્ધ થાય કે ન થાય, ચયાપચયની ક્રિયા થાય કે ન થાય, રક્તનું પરિભ્રમણ થાય કે ન થાય, એની પોતાની સ્વાભાવિક ક્રિયા છે. દેહની ક્રિયા થયા કરશે, એની પ્રવર્તના થયા કરશે, અને એની પ્રવર્તના અનૈચ્છિક થશે, ઐચ્છિક પણ થશે. ક્યારેક એની સાથે જોડાયેલો આત્મા સંગી છે, સંગમાં છે, સંયોગમાં છે. તો હવે આ જ સાધનનો હું ઉપયોગ કરું, માત્ર દેહ છે, દેહ છે, જડ છે, જડ છે એમ નહીં, આ અનેકાંત છે. કે દેહ છે એનો પણ મને આત્મકલ્યાણમાં ઉપયોગ છે. આ દેહ છે એ નકામો છે, એના પ્રત્યે તિરસ્કાર છે, એના પ્રત્યે જુગુપ્સા છે, એના પ્રત્યે ઘૃણા છે, એ જડ છે, આવી બુદ્ધિ સાધકમાં ન હોય. એટલે મનુષ્ય દેહની મહાનતા કીધી છે કે આવો દેહ મળે તો તારા ભાવના આંટા ટળે. ક્યારે ટળે? કે તું એનો ઉપયોગ કરી લેતો. બીજા દેહમાં આ તાકાત નથી, બીજી યોનિમાં જઈશ તો આ તાકાત નથી, ભવના ફેરા ટાળવાનું સામર્થ્ય એનામાં નથી. આ યોગની તાકાત છે, આ મન વચન કાયાના યોગ છે, એ જીવને સિદ્ધ બનાવી શકે એટલી તાકાત એનામાં છે. હવે એનું પ્રવર્તન પણ તું કરી શકે એમ છે તારી ઈચ્છા પ્રમાણે, પણ સંસારરૂપી પ્રવર્તન કરવું કે સિદ્ધરૂપી પ્રવર્તન કરવું એ જીવની પોતાની ઈચ્છાની વાત છે. કેમ કે ઐચ્છિક પ્રવર્તન છે. હવે જો નિશ્ચય નહીં એની અંદર વાત આવે ને, ત્યાં બધો નકાર કહી દે, બધો વ્યવહારનો, અને બધું ઉડાડે. શુષ્ક જ્ઞાન, શુષ્ક જ્ઞાન, કેવળ બુદ્ધિનું જ્ઞાન, કેવળ તર્ક ઉપર જ ચાલે, અને એ વાત ત્યારે જરાક લાગે મીઠી, પણ ગંભીર થઈને જ્યારે વિચાર કરે, સમગ્રતાનો વિચાર કરે, અખિલાઈમાં વિચાર કરે, ત્યારે ખબર પડે કે આમાં તો ઘણો લેપ્સ છે. આમાં તો વાસ્તવિકતાથી આપણે આંખો બંધ કરી દેવાથી કોઈ ભય સમાપ્ત થતો નથી. રણની અંદર જેમ શત્રુ આવે અને સાહુડી અંદર રણમાં મોઢું નાખી દે એટલે કંઈ ભય દૂર થતો નથી, એમ આ સંસારની અંદર દેહ અને ચેતનનો સંયોગ છે, એ સંયોગને છૂટો પાડવાનો છે. એ છૂટો પાડવા માટે છેલ્લી અવસ્થામાં જે મનુષ્ય દે છે એ જબરજસ્ત તાકાતવાન છે, એનો ઉપયોગ કરી લેવાનો છે. એનો ઉપયોગ ન થાય તો ફરીથી ચાલ્યો જશે, ફરીથી સંસારની ચોર્યાસીની ગતિની અંદર ચાલ્યો જશે. માત્ર ને માત્ર મનુષ્ય પર્યાયમાં જ આ બંધન સદા સર્વદા છૂટી શકે છે. પહેલેથી પોતે માને કે મારે આ જરૂર નથી ને એના તરફ નકાર કરે તો બંધન છૂટશે નહીં, છૂટશે નહીં. એટલી સરસ વાત. એટલે એ આ ગાથા જો આપણે સમજીએ કે સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો, અદ્ભુત વાત છે. પ્રભુ મને આવો જે અનેરો ઉદ્ગલિક સંયોગ થયો છે માનવ દેહ પર્યાયનો, 84 લાખ યોનિમાંથી આ એક યોનિ પ્રાપ્ત મને થઈ છે, સંગનીપણું પર્યાપ્તિપણું એ મુખ્ય, અને પછી એના ગૌણની અંદર જે કંઈ કહીએ, સારો દેશ, સારા કુટુંબ, સારું ગોત્ર, સારો દેવગુરુ ધર્મ, આ બધા એના બીજા નિમિત્તો છે. પણ સર્વપ્રથમ નિમિત્તો આ છે કે હું આવો સંગનીપણું છે, મારામાં પર્યાપ્તિ છે. બધા ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ છે, સંગનીપણું પ્રાપ્ત થઈ છે, એની પણ પર્યાપ્તિ છે કે જે સંગનીપણું મને પ્રજ્ઞાની અંદર પરિવર્તિત કરી આપે એવું સંગનીપણું છે. અને આ દેહની અંદર પણ એટલી તાકાત છે કે દેહાતીત થઈ શકાય, આ દેહથી દેહાતીત થઈ શકાય. મનુષ્ય દેહથી જ મોક્ષ છે, અન્ય દેહથી મોક્ષ નથી. કૃપાળુ દેવે એવું મોક્ષ માળા પાઠ 4ની અંદર બહુ સ્પષ્ટતાથી સરળતાથી કીધું છે. પણ આપણને સરળ ભાષા છે ને એ જરા ગમતી નથી, અને કોઈ આકરી આવેશની ભાષા કે આમ બધું દેહ ખોટો છે ને પૂતગળનો પિંડ છે ને મારે એની અરે કંઈ સંબંધ નથી, આ તારો આવેશ છે, નકારાત્મક છે. તને માનવ દેહની જબરજસ્ત મૂલ્યતા છે, બહુ પુણ્ય કેરા પુંજથી આ માનવનો દેહ મળ્યો છે, કોઈ મફતનો નથી મળ્યો. આ તારા પાપનું પરિણામ નથી, તારા પુણ્યનું પરિણામ છે. પાપના પરિણામના દેહની તો તું વાંચ તો તને ખબર પડશે કેવા દેહ મળશે, કે જેની અંદર કેવા પાપ થશે, અનંતકાળ સુધી સંસાર નહીં છૂટી શકે. પણ મનુષ્ય દેહ છે, પુણ્ય છે, પવિત્ર છે, એની તાકાત છે, દેહાતીત કરવાની તાકાત છે, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાની તાકાત છે, મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાની તાકાત છે. અન્યમાં ગતિના બંધ ચાલુ રહે છે, અને આ જન્મ મળ્યો તો ગતિના બંધ દૂર કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી કે તું જન્મો ભલે, પણ મનુષ્ય તરીકે જન્મો છું ને, હવે નથી જન્મવો તો પરિભ્રમણના પ્રત્યાખ્યાન લઈ શકાય. કઈ અવસ્થામાં લઈ શકાય, કઈ પર્યાયમાં લઈ શકાય, કયા દેહમાં લઈ શકાય, પરિભ્રમણના પ્રત્યાખ્યાન લેવા છે અને ફરી આત્મભાવે જન્મ નથી લેવો એવી નિશ્ચળ પ્રતિજ્ઞા કઈ અવસ્થામાં થઈ શકે? માત્ર ને માત્ર મનુષ્ય દેહ. તો એના યોગ, એ યોગની એની તાકાત છે, એની એની ભૂમિકા છે. અને ભૂમિકા કેવી સરસ બતાવી છે, એમાં કહ્યું છે કે સંયમના હેતુથી યોગ પ્રવર્તના, હું હવે આ જ દેહનો ઉપયોગ કરીશ કે જે દેહ મને અનંત સંસાર રખડાયો છે એ દેહથી જ હું છૂટી જઈશ. જેમ આપણે ગુજરાતીમાં બોલીએ કાંટાથી કાંટો કાઢવો, એમ દેહથી દેહના તીત થવું, દેહથી દેહાતીત થવું, આ દેહનો જ ઉપયોગ કરીશ. પણ આવો ઉપયોગ બીજા દેહમાં થઈ શકતો નહોતો, પણ આ એક એવો આવ્યો છે, જુઓ એનો બોધ, એનો બોધ છે હવે કે હવે શરીર છે તો શું સળગાવી નાખવું, આત્મઘાત કરવો, આ શરીર બાધારૂપ છે, આવી બધી વાતો કરવી, શરીરને ગાળો દીધા કરવી નહીં. આ જ્ઞાનીની દ્રષ્ટિ, સંયમના હેતુથી યોગ પ્રવર્તના, આ યોગ છે ને અને બરોબર પ્રવર્તાવીશ, એવા પ્રવર્તાવીશ સંયમના હેતુથી. માત્ર દેહ તે સંયમ હેતુ હોય, જે આગલી કડીમાં કૃપાળુ દેવે અવસ્થા કીધી છે કે દેહ ભલે રહેવો, બધું જ છોડવું છે, બધું જ કાઢી નાખવું છે, બધાનો ત્યાગ કરવો છે, પણ દેહનો નહીં. કારણ કે દેહથી તો દેહાતીત થવું છે. તો અહીંયા કહે છે કે યોગનો હું પ્રવર્તન કરીશ, પ્રવર્તન થઈ શકે છે, શરીરનું પ્રવર્તન થઈ શકે છે, અને શરીરના પ્રવર્તનથી જ સંસારનું પ્રવર્તન ટાળી શકાય છે. શરીરના પ્રવર્તનથી જ સંસારનું પ્રવર્તન ટાળી શકાય છે. આ વાત બરોબર બેસવી જોઈએ. શરીરની મહત્તા ચેતન અને જળનો સંયોગ એકાંત અનેકાંત આને કહે છે, સ્યાદ બાદ દર્શન આને કહે છે. સમજો, એક નિશ્ચયની સ્થિતિને સમજો અને બીજી પર્યાયની સ્થિતિને સમજો. દ્રવ્યાર્થિક નહીં પણ છે અને પર્યાયાર્થિક નહીં પણ છે. પર્યાયાર્થિક નહીં એ વર્તમાનમાં વિદ્યમાન થતી અવસ્થા છે અને એમાંથી એ નિશ્ચયનું લક્ષ્ય રાખવાનું છે, સાધન કરતા જવાના છે. તો એક શું કરવું? તો કે યોગનું પ્રવર્તન કરવું. કયા હેતુથી કરવું? તો હેતુ બે છે શરીરના, એક ભોગ અને બીજો સંયમ. શરીરનો ઉપયોગ બે પ્રકારે થાય, ઇન્દ્રિયોનો ઉપયોગ બે પ્રકારે થાય. એક ઇન્દ્રિયથી ભોગ થઈ શકે અને એક ઇન્દ્રિયથી સંયમ થઈ શકે. દર્શનનો માર્ગ, સાધકનો માર્ગ એ સંયમનો માર્ગ છે, ભોગનો નથી. ભોગ એ સંસાર તરફ લઈ જાય છે અને સંયમ એ મોક્ષ તરફ લઈ જાય છે. સંયમથી એ દેહની આસક્તિથી, દેહથી હંમેશને માટે છૂટે છે અને મોહથી એ હંમેશને માટે એની સાથે બંધાય છે. પ્રવર્તન કરવું છે દેહનું, દેહ છે, યોગ છે, એનું પ્રવર્તન કરવું છે. પણ હેતુ એક જ છે, બે હેતુમાંથી, ભોગનો હેતુ નહીં પણ સંયમનો હેતુ. મારું મન છે એને હું સંયમમાં રાખું. કેટલો બધો સરસ મેં ઉપયોગ કર્યો કહેવાય. મારી આંખ છે એને સંયમમાં રાખું, મારા કાન છે એને સંયમમાં રાખું, મારી જીભ છે એને સંયમમાં રાખું, મારું જ્ઞાનેન્દ્રિય છે સંયમમાં, ત્વચા સંયમમાં, આખા શરીરની અદ્ભુત એની વિશેષતા છે. કેટલી બધી શક્તિ છે આ દેહની અંદર, અમાપ્ય અને અચિંત્ય શક્તિ છે. પણ એને સંયમમાં રાખવાથી કેવી શક્તિ ઊભી થાય કે જગતની અંદર જેની જોડ નથી એવી શક્તિ ઊભી થાય અને ભોગથી એ બધો વિખાઈ જાય. ભોગમાં ગયેલો જીવ 5-15 વર્ષની અંદર તો ખતમ થઈ જાય. એનામાં ન શક્તિ, ન ચૈતન્ય, ન વીર્ય, કશું જ ન રહે, પાયમાલ થઈ જાય. પણ સંયમના હેતુથી મારે યોગનું પ્રવર્તન કરવું છે. કેટલી સરસ મજાનો સંકલ્પ છે, નિશ્ચય કેટલો સરસ છે, શરીર પ્રત્યેનો વિધાયક દ્રષ્ટિકોણ કેટલો ઉત્કૃષ્ટ છે કે સંયમના હેતુથી યોગ પ્રવર્તના. પણ સાહેબ, સંયમનો હેતુ નક્કી કોણ કરે? હું નક્કી કરું તો મને તો ઘણીવાર ઇષ્ટ વસ્તુ પ્રત્યે હું દોડી જાઉં કે હિંચકા ખાવા એ મારે યોગનું પ્રવર્તન કરવું છે. મને બહુ ગમે છે હિંચકા ખાવા, મને ભોજન કરવું એ બહુ ગમે છે, મને ભોગ ભોગવવા બહુ ગમે છે. એમાં કોક સંયમ પોતાનો મૂકી દે તો એ નહીં, પણ સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો. જીવને, સાધકને આ પ્રકારના યોગની અંદર શરીરનો ઉપયોગ કરવો છે એ જ્ઞાની બતાવીને જ્ઞાની એના માટે સરસ બે દિશા આપે છે કે તારે સંયમના હેતુથી યોગનું પ્રવર્તન કરવું હોય અને ખરેખર એ દિશામાં જવું હોય તો તને ધ્રુવ તારો કયો છે, તારું માર્ગદર્શન શું છે? તો સ્વરૂપનું લક્ષ્ય, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ. એ કયું? તો કે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ. જે દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું, આ તને ચૈતન્યનું જ્ઞાન છે, આ તારું સ્વરૂપનું લક્ષ્ય છે. પણ હવે આ સ્વરૂપને પ્રાપ્ત કેવી રીતે કરવું? આમજી ભામજી, એનજી પેનજી, રેવો તેવો ગમે તે કહે, એના આધાર ઉપર કાંઈ મોક્ષ ન મળે. તો કે જીન આજ્ઞા, જીનેશ્વરની આજ્ઞાથી મુક્તિ માટે બીજો કોઈ ઉપાય નથી. આણાએ ધમ્મો, આણાએ ધમ્મો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. અને આજ્ઞા જીનેશ્વરની, સર્વજ્ઞની, પૂર્ણ વિતરાગની, કે જેને કોઈ રાગ દ્વેષ નથી અને જેને અજ્ઞાનનો અંશ પણ નથી, મોહ પણ નથી. જીના આજ્ઞા બે માપ એવા સરસ આપ્યા છે કે બે કિનારેની અંદર આપણી સંયમની સરિતા વહી શકે. સંયમની નદી છે પણ બેફાટ જશે તો ઉજ્જળ કરી નાખશે આજુબાજુના ગામોને. પણ ના, એક બાજુ સ્વરૂપ લક્ષ્ય છે અને બીજી બાજુ જીનાજ્ઞા છે. એની વચ્ચે વહેતી આ જીવનની સરિતા, એનું જે સામર્થ્ય, એની જે શક્તિ, એનો સ્રોત જે છે આખો શરીરનો, એને તું સંયમની ધારામાં વહેવા દે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો. સ્વરૂપનું લક્ષ અને જીનેશ્વરની આજ્ઞા એ જ સંયમનું સ્વરૂપ. નહીં તો સંયમનું સ્વરૂપ સ્વચ્છંદમાં આવી જાય, પોતાની ઈચ્છામાં આવી જાય. અને શક્યતા છે કે કદાચ પાછો ચારિત્ર મોહની અંદર ચાલ્યો જાય, અને ફરીથી એમાં જો ભૂલ થઈ જાય તો મૂળ સંકેત પણ ભમી જાય, અને એને કારણે ફરી પાછો અનંત સંસારમાં ચાલ્યો જાય. આમાં તો સ્થાન એવા છે, આ સીડી એવી છે કે બહુ સરસ. આ સર્પ સીડીની રમત છે ને, એ ખરેખર યોગની રમત છે. એ રમત યોગની છે અને એની શોધ આપણા શાસ્ત્રોમાં આવે છે. સર્પ સીડીના દ્રષ્ટાંતો, સર્પ સીડીનું ચિત્રપટ બધું એમ બતાવે છે કે અહીંયા સુધી ગયો હોય અને જરાક ભૂલ ખાય તો 98 સુધો પૂછડે બે માં આવીને ઉભો રહી. અને ક્યારેક એવી ઉત્કૃષ્ટ ભાવના, એને આવો જીનેશ્વરની આજ્ઞા મળી ગઈ હોય અથવા સ્વરૂપનો લક્ષ પાકો બંધાઈ ગયો તો સીડી મળી જાય. તો 7-8 પોઈન્ટમાં હોય તો સીધો 66 પોઈન્ટમાં ચાલ્યો જાય. સીડી પણ મળે છે અને અહીંયા સર્પ પણ મળે. સાધનાના માર્ગમાં બે છે. તો સાધકની સતર્કતા અને સાધકની સાવધાનતા શેમાં છે? કે સીડી તરફ એનું લક્ષ્ય છે અને સર્પ તરફ એની સાવધાની છે. તો એ કહે છે કે એ સ્વરૂપનું લક્ષ્ય અને જીનેશ્વરની આજ્ઞા હોય તો સંયમપૂર્વકનું જે પ્રવર્તન છે એ થઈ શકે છે. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લઈને જો. કેટલી અદ્ભુત વાત મૂકી છે. સાધનાનું પણ આકર્ષણ નહીં, સાધનાનું પણ મમત્વ નહીં, સાધનાનો પણ અભિનિવેશ નહીં, સાધના સાથે પણ કોઈ એટેચમેન્ટ નહીં કે મારી સાધના કેવી સરસ, મારી સામાયિક કેવી સરસ, મારો કૌશક કેવો સરસ, મારું ધ્યાન કેવું સરસ, હું તો રોજ આમ કરું, રોજ પોતાની સાધનાના ગુણ ગાયા કરે. જ્ઞાની કહે છે આ તો ઘટતું જવું જોઈએ, ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. તારું પ્રવર્તન વધવું ન જોઈએ, ઘટવું જોઈએ. એટલે આ યોગનું પ્રવર્તન શાંત થાય, ચિત્તની વૃત્તિઓ શાંત થાય. પરમ કૃપાળુ દેવે લખ્યું છે કે મારા ચિત્તની વૃત્તિઓ એટલી બધી શાંત થાવો કે હું બેઠો હોઉં તો કોઈ મૃગને પોતાના શરીરમાં ઉપડતી ખંજવાળ, એ ખંજવાળ માટે થઈને મારા શરીરને એ એક ઝાડ માને અથવા અજીવ માને અને એની સાથે ઘસે, એનું માથું ઘસે. આટલી મારી ચિત્તવૃત્તિઓ શાંત થાવ, હું તો શાંત છું જ, પણ અન્યને પણ એ શાંતતાની પ્રતીતિ થાય. અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, આવી શાંતિ. તે એ કહે છે સાધનાનું આ સ્વરૂપ આવું ઉત્કૃષ્ટ, યોગનું પ્રવર્તન છે, આ સાધનાનું સ્વરૂપ છે, યોગનું પ્રવર્તન છે, સ્વરૂપનું લક્ષ્ય છે, જીન આજ્ઞાને આધીન છે, એની મર્યાદાની અંદર છે, એથી બહાર જતું નથી. જીન આજ્ઞાને આધીન છે, એ પણ વધતી સ્થિતિ નહીં, ઘટતી સ્થિતિ. આપણને એમ લાગે કે આવું વધારી એટલે જલ્દી મોક્ષે જઈએ. કૃપાળુદેવે શબ્દ એટલો બધો અદભુત મૂક્યો છે કે આ ઉત્કૃષ્ટ સ્થિતિ સાધનાની, આવી શુદ્ધ સાધના સ્વરૂપના લક્ષની, જીનેશ્વર આજ્ઞાને આધીન આવી સાધના. સાહેબ આ તો ઉત્તરોત્તર વૈધા કરે અમારી સાધના. તો કે ના, તે પણ ઘટતી ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં આ તારી સાધના એક સ્થિર. કારણ શું? કે જેમ જેમ સાધના પાકડ થાય, પરિપક્વ થાય, પુષ્ટ થાય, તેમ એ સ્વરૂપમાં લીન થતો જાય. એ લીન થાય એટલે પછી દેહથી અડગો થતો જાય, છૂટી જાય, એનું ચારે બાજુનું છે એ છૂટી જાય. કેટલી અદ્ભુત વાત કે ઘટતી જાતી સ્થિતિમાં આ લક્ષ્ય આવવું કઠિન છે, કે મારી આવી સાધના ક્ષણે ક્ષણ ઘટવી જોઈએ. એ ઘટતી જાતી સ્થિતિમાં કેટલે સુધીની સ્થિતિમાં ઘટવી જોઈએ? તો કે અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. એ નિજ સ્વરૂપમાં જ્યારે લીન થાય ત્યારે યોગનું પ્રવર્તન ન હોય, પછી સ્વરૂપનું લક્ષ્ય ને જીનાજ્ઞા એમાં પોતે જ સમાઈ ગયો છે. યોગનું પ્રવર્તન હવે નથી, પોતે જ જીનાજ્ઞા સ્વરૂપ થયો છે, પોતે જ સ્વરૂપ સ્વરૂપ થયો છે. એટલે હવે આ નથી રહેતું. એને આપણા સરસ મુદ્દાની પદ્ધતિ કીધી છે, શબ્દ પ્રયોગ વાપર્યો છે. એને કહે છે આપણે સ્થિતિ 13 ગુણસ્થાનકની અંદર શૈલેષીકરણ. શૈલેષીકરણ એટલે શૈલ એટલે પથ્થર, પર્વતની ટોચ શિલા, એ જેમ સ્થિર છે પછી પવનના કાળના ઝપાટા પણ એને ચલિત નથી કરી શકતા, એમ શરીરનું શૈલેષીકરણ થાય એટલે શરીરનું એક પણ પૂતગળ પરમાણુ હવે હલતું નથી, સ્થિર થઈ ગયું છે. કેમ કે અંદરનું ચેતના છે જે પ્રવર્તન કરનારી, એ પોતાના સ્વરૂપમાં લીન થાય, અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો, એવી રીતે ઘટતી જાય. એટલી બધી અદ્ભુત વાત સાધનાની, બહુ સૂક્ષ્મ પણ બહુ ઉપયોગી અને સરળ. જો જીવને પકડાય, વાત પકડાય, તો એમ થાય કે માર્ગ કેટલો સરળ છે. સતત પોતાની જાગૃતિ જોઈએ. સાધનાનું લક્ષણ એક જ છે કે ક્ષણે ક્ષણે જાગૃતતા, ઉપયોગની જાગૃતિ એ જ સાધના છે. ઇટર્નલ વિજિલન્સ એન્ડ એવર અવેકનિંગ, એવરી મોમેન્ટ સાધક જાગૃત છે, નથી મૂર્છિત, નથી મૂઢ. આ સાધકનું લક્ષણ છે. એ લક્ષણની અંદર આ વાત તો આપણને પકડાઈ શકે કે ક્ષણ ક્ષણે ઘટતું જાય, સાધક સાધકમાં ચૈતન્યમાં, એનું ચૈતન્ય વધતું જાય અને એનું જડત્વ ઘટતું જાય અને પોતે ચૈતન્યમાં લીન થઈ જાય, સ્વરૂપમાં લીન થઈ જાય. આવી અદ્ભુત સ્થિતિ એની થાય. બહુ વાત મૂકી છે, અત્યારે આ ગાથા સુધી આપણે પૂર્ણ કરીએ છીએ અને પછી અવસરે પાછું વિચારણા કરીશું. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.